એક વાર વિશ્વરથ અને જમદગ્નિ સાયમ સંધ્યા પતાવી નદીના પટમાં બેઠા હતા ત્યાં તેમને એકાએક તરવાનું સૂજ્યું. આવું સૂજવાનું કોઈ પ્રયોજન નહોતું. ઘણી વાર માનવીને અમસ્તી જ અમુક કામ કરવાની ઈચ્છા નથી થઈ આવતી. યુવાનોમાં આવી વૃત્તિ વિશેષ હોય. શરીરમાં લોહી ચટકા ભરતું હોય ત્યારે પથ્થર સાથે અફરાવાનું મન થાય. સાહસ યુવાનોના જીવનનો અંશ બની જાય છે. આપણે એકસાથે કેટલા કોષ તરી શકીએ? વિશ્વરથે પૂછ્યું. સ્પર્ધા કરવાનો કોઈ ખ્યાલ નહોતો, માત્ર પોતાની શક્તિને સરાણે ચડાવવાની ઈચ્છા હતી. નદીના પ્રવાહની સાથે ચરવાનું હોય તો ગમે તેટલા કોષ તરી શકાય, યમદગ્નિએ આત્મશ્રદ્ધાથી ભર્યા ભર્યા સ્વરે કહ્યું. તેને મન તરવું તે ડાબા હાથનો ખેલ હતો. આવ, આપણે તરવા પડવું છે, વિશ્વરથે કહ્યું. વિચાર આવ્યો કે તરત અમલમાં મૂકવો. તે યુવાનીનું બીજું લક્ષણ, એમાં અવિચારીપણું હશે પણ જીવનનો ધબકારે છે જ. ટાઢે કોઠે ગણતરી એ ઠરી ગયેલા લોહીનું એંધાણ છે. યુવાનોનું લોહી ભીજી જાય તે કેમ ચાલે? મોડું થશે તો પિતાજી ચિંતા કરશે. જમદગ્નિ બંનેમાં ગંભીર હતો. કોઈ પણ કાર્યમાં જંપલાવતા પહેલાં જમદગ્નિ એના આઘાત પ્રત્યાઘાતનો વિચાર કરવા થોભતો. પિતા રૂચિક રોકતા નહીં એટલે જમદગ્નિ જવાબદારીઓનો વિશેષ ખ્યાલ રાખતો. પોતાનો સ્વભાવ ક્રોધી છે એમ જાણતો હોવાથી જમદગ્નિએ શક્ય હોય ત્યાં સુધી દરેક પગલાંને વિચારી સરાણે ચડાવવાની ટેવ પાડી હતી. ગુરુજીને કેવડાવી દઈએ કે અમે જરા મોડા આવીશું? વિશ્વરથ પાસે જમદગ્નિની મૂંઝવણનો તાત્કાલિક ઉકેલ હતો. બે ઘડીમાં તો આપણે પાછા આવતા રહીશું. ભલે જમદગ્નિએ સાહસની વાતમાં પાછો હટે તેવો ન હતો, પિતાને જાણ કર્યા પછી તે જંપલાવવા તૈયાર હતો. વિશ્વરથ દોડતો જઈને એક સહ અધ્યાયને સંદેશો આપતો આવ્યો. સૂર્ય આથમી ગયો હતો છતાં બંને તરવા પડ્યા. ઝડપભેર બંને નદીના પ્રવાહ સાથે તરવા લાગ્યા. સ્પર્ધા નહોતી છતાં બેમાંથી કોઈ પાછળ રહેવા તૈયાર નહોતું. વિશ્વરથ તરવાની ઝડપ વધારતો તો જમદગ્નિ જરાય પાછો ન રહેતો. ધીમે ધીમે કરતા એ તરવાની સ્પર્ધા થઈ ગઈ. બેમાંથી કોઈની ઈચ્છા સ્પર્ધા કરવાની નહોતી છતાં સ્પર્ધા થઈ ગઈ. પાણીના પ્રવાહની સાથે તરવાનું હતું એટલે અંતર ઝપાટા બંધ કપાતું હતું. વિશ્વરથમાં ચપળતા વિશેષ હતી તો જમદગ્નિનો એક હેલારો એટલો લાંબો આવતો કે વિશ્વરથ એટલું તરતા સવા હેલારો મારવો પડે. બંને વચ્ચે હરીફાઈ બરાબર જામી. નિરભ્ર આકાશમાં ચાંદની હતી એટલે રાત જામવા લાગી. તેનો પણ વિશ્વરથ કે જમદગ્નિને ખ્યાલ ન રહ્યો. કૌમાર્યનું તોફાન આવું જ હોય. હિસાબ કરવા બેસે તે કુમાર નહીં. આંધરિયા કરીને ઘસવું અફરાવવું એ તેનો સ્વભાવ. એમાં મુશ્કેલીઓ ઊભી થાય ત્યારે પોતાની શક્તિથી માર્ગ કાઢવો એ તેનું સાહસ. આવા સાહસથી કુમારની જિંદગી ઘડાય છે. જેણે સાહસ ન કર્યા તેણે કૌમાર્ય ન માણ્યું. વિશ્વરથ અને જમદગ્નિ નદીના મધ્ય વહેણમાં મોજથી તરતા હતા. કોઈ જળચરનો તેમને ભય નહોતો. શાંત વહી જતી નદીમાં ક્યાંય વાગી બેસે તેવા પથ્થર નહોતા. મામા ભાણેજ કાર અને સ્થળનું ભાન ભૂલી જવાય એવી મસ્તીમાં ચડી ગયા. મામા, તમને ભૂખ નથી લાગી? જમદગ્નિએ ઝડપભેર તરતા પૂછ્યું. તરવામાં તે બે વેંટ આગળ હતો. ચપર મામાને તેણે જરાય મચક આપી ન હતી. કકડીને પેટમાં પથ્થર નાખું તોય પચી જાય તેમ છે, વિશ્વરથે જવાબ દીધો. ભાણેજ તેની શક્તિની ભારે કસોટી કરી હતી. ભાણેજને એ મહાત નહોતો કરી શક્યો તો બોલતા કેમ નથી? જમદગ્નિએ મોંમાં પાણી ભરી પિચકારી છોડતા કહ્યું. ભૂખની વાત કરવા બેસું તો સ્પર્ધામાં પરાજય સ્વીકાર્યો કહેવાય ને? વિશ્વરથે નિખાલસતાપૂર્વક કહ્યું, સ્પર્ધા ક્યારે ને કેવી રીતે શરૂ થઈ એનો તેને ખ્યાલ નહોતો. ઘણીવાર આ રીતે મોટા યુદ્ધ શરૂ થઈ જાય છે, મહા અનર્થ સર્જાઈ જાય છે. સ્પર્ધા? શેની સ્પર્ધા? જમદગ્નિએ આશ્ચર્ય પૂછ્યું. જોકે તે સ્પર્ધાના ચડસથી મુક્ત નહોતો રહી શક્યો. વિશ્વરથથી એક તસુ પણ પાછળ ન રહેવા તેણે પોતાની સમગ્ર શક્તિ કામે લગાડી હતી. આપણે તરવાની સ્પર્ધા નથી કરતા? વિશ્વરથે તરવાની ગતિ એકદમ મંદ કરી દેતા પૂછ્યું, ના રે, સ્પર્ધા કેવી? આપણે તો મોજથી તરીએ છીએ, કોણ કોની સાથે સ્પર્ધા કરે? તમે આને સ્પર્ધા માનતા હો તો હું મારો પરાજય સ્વીકારી લઉં છું. તમે જીત્યા, હું હાર્યો. જમદગ્નિને તરવાનું બંધ કરી નદીના પ્રવાહ પર હાથ પગ હલાવ્યા વિના ચત્તાપાટ પડી રહેતા કહ્યું, તો ચાલ બહાર નીકળીને કંઈક ફરફૂલ શોધીએ. વિશ્વરથે કાંઠા તરફ તરવાનું શરૂ કર્યું. કંઈક ખાધા વિના હવે આશ્રમ સુધી પાછા નહીં પહોંચાય. બંને પાણીમાંથી બહાર નીકળ્યા. આસપાસમાંથી થોડા કાચા પાકા જે મળ્યા તે ફર તોડી લાવ્યા અને નદી કાંઠે બંને ખાવા બેઠા. કાચા ફર પણ અત્યારે તેમને મીઠા મધ લાગતા હતા. બંને મૂંગા મૂંગા ફર ખાતા હતા. ભૂખે જાણી તેમની વાત કરવાની શક્તિ હરી લીધી હતી. હવે પાછા ફરતા મુશ્કેલી પડશે, વિશ્વરથે કહ્યું. પેટમાં કંઈક પડ્યા પછી તેને વાત કરવાનું સૂજ્યું. આપણે તરતા તરતા જ પાછા જવું એવું ક્યાં લખી દીધું છે? ચાલતા જઈશું, યમદગ્નિએ ઉકેલ બતાવ્યો. ગુરુજીને આપણી ચિંતા થતી હશે. તાનમાં ને તાનમાં આપણે સમયનો ખ્યાલ ન રહ્યો. વિશ્વરથને મોડું થયું તેના કરતાં રૂચિક અપ્રસન્ન થશે તેનો વિશેષ વસવસો હતો. પિતાજીને તમે કહેવડાવ્યું છે ને આટલું બધું મોડું થશે એમ મેં નહોતું કહ્યું. વિશ્વરથે આકાશમાં ચંદ્ર સામે જોઈ કહ્યું, સૂર્ય ચંદ્ર અને નક્ષત્રો પર સમય પારખવાની આવડત આશ્રમના દરેક છાત્રમાં હતી. મામા બાણે જ આનંદથી ગપ્પા મારતા ફરહાર કરતા હતા. ત્યાં એકાએક વિશેક માણસોનું ટોરું તેમના પર તૂટી પડ્યું. શું થયું એ કાંઈ સમજાય તે પહેલાં તો બંને બંધાઈ ચૂક્યા હતા. સિંહ શિકાર પર તૂટી પડે તેમ દસિયો મામા બાણેજ પર તૂટી પડ્યા હતા. એ દિવસોમાં આર્યો અને દસિયો એકમેક પર તૂટી પડવાની કોઈ તક જતી ન કરતા. એ તૂટી પડવાના જનૂન હતું. સામાની હસ્તી મિટાવી દેવાનો નિર્ધાર હતો. કોઈનીએ મિટાવી દેવાનો ચારો ચડે ત્યારે માનવી રાની પશુ જેવો બની જાય છે. સાર અસારનો વિવેક ગુમાવી બેસે છે. પોતાના અને પરાયા વચ્ચેના ભેદ એટલો બધો અંધ બની જાય છે કે ઈશ્વરને ભૂલી જાય છે. અરે, ક્યારેક તો ઈશ્વરને નામે જ અત્યાચારો આચરે છે. ધર્માંધ માનવી ઈશ્વરને પોતાના જેવો જ કલ્પી લે છે. કુમાર વિશ્વરથના કલ્પી લીધેલા અપમાનનો બદલો લેવા એક દાયકા પહેલાં ભદ્રાક્ષ 23 દસ્યુઓને પકડી લાવ્યા હતા તેમને આમ જ પકડ્યા હશે ને? જનૂન સૌનું સરખું, તેમાં આર્ય અનાર્ય ભેદ નથી હોતા. જનૂનમાં બંને પશુવત બની જાય છે. અમને શા માટે પકડ્યા છે? જમદગ્નિના સ્વરમાં અભયનો રણકો હતો. તમે આર્યોએ અમારા દસ્યુઓને આવી રીતે ઘણીવાર પકડ્યા છે, ટોરાના મોવડીએ તુચ્છકારપૂર્વક કહ્યું. તેનો ગર્વ ક્યાંય સમાતો ન હતો. પકડ્યા હશે, પણ અમે કદી એમાં સામેલ થયા નથી, જમદગ્નિએ કહ્યું. અમે તો વિદ્યાર્થીઓ છીએ, તમારું અમે કાંઈ બગાડ્યું નથી. અમારું બગાડવામાં તમે નહીં તો તમારા ભાઈ હશે. ઈ પાપના ફર આજ ભોગવવાનો વારો આવ્યો. દસ્યુઓએ બંનેને બાંધેલી સ્થિતિમાં આગર કર્યા. તેમના આનંદનો પાર ન હતો. અમને શું કરશો? યમદગ્નિને હજી પ્રસંગની ગંભીરતાનો પૂરો ખ્યાલ આવ્યો ન હતો. આ જીવ સટોસટની બાજી હોવાનું તેને સમજાયું ન હતું. તેણે તો સહજ કુતૂહલ ભાવે પૂછી લીધું, નસીબદાર હશો તો ગુલામ તરીકે વેચાશો, નસીબ ફૂટ્યા હશે તો માતાજીને બલિદાન ચડશો. દસવુએ કહ્યું, બે આર્યકુમારોને પકડી લેવાથી થયેલી ખુશીમાં તે એમને ચીડવીને ઉમેરો કરતો હતો, આર્યોને ચીડવવાનો આવો સરસ પ્રસંગ તેમને ભાગ્યે જ મળતો. તમે અમને દગો કરીને પકડ્યા છે, વિશ્વરથે કહ્યું. બંધનમાં હોવા છતાં તેનું માથું ટટ્ટાર હતું, પણ પરિસ્થિતિનું ગાંભીર્ય તે પારખી ગયો હતો. આર્યો દસ્યુઓને પકડી લાવતા હશે ત્યારે દસ્યુઓના મનમાં આવું જ થતું હશે ને? પોતાની વેદના વચ્ચે વિશ્વરથ દસ્યુઓ સાથે સમસંવેદન અનુભવી રહ્યો. વિશ્વરથે એક જ બાણથી પૂરો કર્યો હતો. તે વૃદ્ધ દસ્યુ જાણે તેના કાનમાં ચીસ પાડી રહ્યો. વૃદ્ધ માનવની નિર્ભર ચીસ અત્યારે જાણે તેના કાનના પડદા પર ચીરી રહી હતી. પકડ્યા છે એટલે ખરું ને? કહી દસ્યુ હસ્યો. લડાઈમાં દગા જેવું કાંઈ નથી હોતું, જીતે ઈ સાચો હારે ઈ ખોટો. બધા દસ્યુઓ ખડખડાટ હસી પડ્યા. મોવડીનું સાચ જૂઠનું તત્વજ્ઞાન તેમને બહુ ગમ્યું. અમને હણવા હોય તો અત્યારે તમને કોઈ રોકી શકે તેમ નથી, જમદગ્નિએ કહ્યું. પણ આગળ પાછળનો વિચાર કરી જોજો, એ બધું અમારા રાજા નક્કી કરશે. હાલો, દસ્યુએ કહ્યું, તમે એટલા નસીબદાર છો કે કાલ સવારે જ રાજા અહીં આવવાના છે. રાજાને અમે તમારી બેયની ભેટ આપશું. વિશ્વરથ અને જમદગ્નિ સમજ્યા કે આ લોકો સાથે રગઝક કરવાનો કશો અર્થ નથી. શાંતિમાં તેમને વિશેષ સલામતી લાગી. દસ્યુ ટોરાની સાથે બંને મૂંગે મૂંગા ચાલવા લાગ્યા. આવી લાચાર દશા પોતાની થઈ શકે એવું વિશ્વરથે સ્વપ્ને ધાર્યું ન હતું. પોતાની આવી દશાનો તેને ભારે આઘાત લાગ્યો. થોડી વારે તેઓ નાના ગામડામાં પહોંચ્યા. વિશ્વરથ અને જમદગ્નિને પકડી લાવનાર દસ્યુ ટોરાની હર્ષની કિકિયારી સાંભળી ગામમાંથી બીજા દસ્યુઓ બહાર નીકળ્યા. બે બંદીવાન આર્યકુમારોને જોઈ તેઓ પણ હર્ષનાદ કરવા લાગ્યા. કોઈ દોડતું જઈને ગામમાંથી મસાલ લાવ્યું. વિશ્વરથ અને જમદગ્નિ પર મસાલ ધરી બધા તેમને જોવા ટોરે વર્યા. માછીમારની જારમાં અસાધારણ મોટી માછલી આવી ગઈ હોય અને સૌ તેને જોવા મળે તેવા ભાવપૂર્વક દસ્યુઓ બાંધેલા વિશ્વરથ અને જમદગ્નિને જોતા હતા. માનવી માનવીનું જોણું હતા. ફેર માત્ર એટલો કે અહીં ગૌર માનવી કારા માનવીનું જોણું હતા. અરે, એક પહેલવાન દસ્યુ યુવાન ભરાડી ઉઠ્યો, આને તો હું ઓળખું છું, કોણ છે? એક સામટા ચાર પાંચ દસ્યુ બોલી ઉઠ્યા. ઈ પાપી મારું હરણ ઉઠાવી ગયો હતો. કંઈ એ સશક્ત બાંધાનો યુવાન વિશ્વરથ પર થૂંક્યો. રાજવીને સોંપવાના કેદીને મરાય નહીં એટલે એ યુવાને પોતાનો તિરસ્કાર આર્ય કેદી પર થૂંકીને દર્શાવ્યો. શું થયું એની કોઈને ખબર પડે એ પહેલાં જમદગ્નિએ એ પહેલવાનના ડાચા પર એવી જોરદાર લાત લગાવી કે વીજળી પડતા પહાડ તૂટી પડે તેમ એ દસ્યુ એકાએક ડરી પડ્યો. એને પડતો કોઈ રોકી શક્યું નહીં. ચક્કર વક્કર આંખો કરતો પહેલવાન ધરતી પર પછડાયો. જમદગ્નિએ ચીસ પાડી, દુષ્ટ, મારા મામાનું અપમાન કરવું સહેલું માનીશમાં? એક ક્ષણભર બધા દ્રશ્યો ડગાઈ ગયા. બંને આર્યોને બરાબર જકડીને બાંધ્યા હતા, છતાં તેણે હુમલો કેવી રીતે કર્યો? એ આર્ય છૂટ્યો નહોતો, છતાં તેણે પહેલવાનને પાડી કેવી રીતે દીધો? વિશ્વરથ પર થૂંકનાર દસ્યુ ઘણો બળવાન હતો. દૂરથી આવીને તે અહીં વસ્યો હતો. દસ્યુઓમાં પણ તેની હાક હતી. દસ્યુઓ તેને પહેલવાન કહેતા. એ પહેલવાન એક પ્રહારથી ધરાશાયી થઈ ગયો તેથી બધા દસ્યુઓને ભય સાથે આશ્ચર્ય થયું. મનમાં ઊંડે ઊંડે પકડાયેલા આર્યોની શક્તિ માટે અહોભાવ પણ ઉત્પન્ન થયો. આવા લોઠંકા યુવાનને આસાનીથી પકડી શકવા બદલ દસ્યુઓએ માતાજીને મનોમન પાડ માન્યો. પણ બીજી જ પરે દસ્યુઓ બદ્ધ જમદગ્ની પર આંધરિયા કરીને તૂટી પડ્યા. બંધનવશ જમદગ્ની તેમનો પ્રતિકાર કરી શકે તેમ ન હતો. જમદગ્નિને બચાવવા વિશ્વરથે પોતાની જાત વચમાં ઉમી સામો પ્રહાર કરવાની કોઈ શક્યતા નહોતી. માર ખાવાની જ વાત હતી. જમદગ્નિ અને વિશ્વરથ તૂટ્યું વારીને માર ઝીલતા હતા. એ સિવાય પોતાનો બચાવ કરવાનો બીજો કોઈ માર્ગ નહોતો. માર ખાનાર પ્રતિકાર કરી શકે તેમ નથી. એમ જાણ્યા પછી મારનારાઓને બેવડું તાન ચડે છે. આવા મારનારાઓ મોટે ભાગે નિર્માલ્ય હોય છે. આર્યો અને દસ્યુઓ વચ્ચેના વેરનો અહીંને અત્યારે જ ફેંસલો કરી નાખવો હોય તેમ દસ્યુઓ બંને બંદીવાનોને ટીપતા હતા. જોકે આખો સમૂહ બે જણને મારવામાં ભરે ત્યારે મારની ઉગ્રતા ઓછી થઈ જાય છે. આ પ્રકારના હુમલામાં ઉગ્રતા કરતાં ગેલછાનું પ્રમાણ વિશેષ હોય છે. જામદગ્નિ અને વિશ્વરથ ટોરાની ગેલછાનો ભોગ બન્યા. તેમને ભાગે ઈજા કરતા અપમાન વિશેષ આવ્યું. હવે હાવ કરો, એક વૃદ્ધ દસ્યુએ બંને આર્યોની આડે ઊભા રહી બૂમ મારી. આડે ઉભાવવાનો પોતાનો અધિકાર હોય એટલી નિર્ભયતાથી એ વૃદ્ધ ઊભો હતો. કાં? દસ્યુએ હાંફતા પૂછ્યું. આર્યોને મારતા તેઓ અટકી ગયા. રાજાજી આવે છે, તેમને મર્દાની ભેટ આપવી છે? વૃદ્ધે રાજાજીને નામે દસ્યુઓને ચીમકી આપી. હા હો, બીજા દસ્યુ મોવડીઓએ કહ્યું, આપણે આ બંને પૂરા નથી કરવા, એનો ન્યાય રાજા કરશે. ને ઓલ્યો પહેલવાન બેભાન પડ્યો છે, એનું તો કંઈક કરો. વૃદ્ધે દસ્યુઓને બીજી દિશાએ વાર્યા. પકડાયેલા આર્યોએ પહેલવાનને પાડી દીધો. એ વાત સાંભળી દસ્યુ સ્ત્રીઓ પણ આવી પહોંચી હતી. પહેલવાનને પાડી દેનારના દીદાર જોવા તેઓ ઉત્સુક હતી. હા હો, પહેલવાનનું કંઈક કરીએ, દસ્યુ બોલ્યો. પણ એ પહેલાં આ બે જણને વાડામાં બાંધતા આવીએ. હાલો, દસ્યુ ટોરું બોલ્યું. ટોરા સદાય આવા આંધ્રું અનુસરણ કરે તેનું નામ જ ટોરું. વિશ્વરથ અને જમદગ્નિને લગભગ ઢસડીને ટોરું એક વાડમાં આવ્યું. ત્યાં બંનેને એક ઝાડ સાથે જકડીને બાંધ્યા. ચાર દસ્યુઓને ચોકી કરવા બેસાડ્યા અને બાકીના સૌ ગામના ચોકમાં પાછા ગયા. તેમના શોર બકોરથી લગભગ આખું ગામ ચોકમાં એકત્ર થઈ ગયું. વિશ્વરથ અને જમદગ્નિને નિરાતે વિચારવાનો સમય મળ્યો. 23. પહેલવાન દસ્યુ હજી ભાનમાં આવ્યો ન હતો. દસ્યુઓ તેને ઘેરીને બેઠા હતા. સ્ત્રીઓ દૂર ઊભી હતી. કોઈ પાણી લાવ્યું, કોઈ પવન નાખતું હતું. ટોરું ભેગું થાય અને વાતો કર્યા વિના રહે, મંડવાડ કે મોત, પણ ટોરાને વાત કરતા રોકી શકતા નથી. દસ્યુ ટોરામાં વાતો ચાલ્યા કરતી હતી. આ વાતોને કોઈ બંધન નહોતું. મારા બે જણ લોટકા બહુ, એક લાખ ભેગો તો આ પર્વત જેવડા ભાઈબંધને દૂર ચાટતો કરી દીધો, એક દસ્યુએ કહ્યું. બધાને દબાવતો પહેલવાન બેભાન પડ્યો હતો. એનો તેના અંતરમનમાં ઊંડે ઊંડે આનંદ હતો. એ તો આપણે એને ઓચિંતા પકડી લીધા એટલે ફાવી ગયા. સીધી મારામારીમાં આપણા 5-7 જણાનો ખુરદો કરી નાખે એવા એ બે બરુકા છે. હજી છોકરા પણ બલબલાનું પાણી ઉતારી દે એવા છે. બીજા દસ્યુએ તાપસી પુરાવી. આપણે ક્યાં એને પકડવા ગયા હતા? આપણે તો રાજા કાવ્ય પધારવાના છે, એની સારું ફર વીણવા ગયા હતા. એમાં એ બે ઝડપાઈ ગયા. બગાસું ખાવા જતા મોમાં સાકરનો ગાંગડો આવી ગયો હોય તેવા ભાવપૂર્વક દસ્યુ બોલ્યો, રાજાને આથી ચડિયાતું નજરાણું બીજું શું આપી શકાત? રાજા રાજીના રેટ થઈ જવાના છે, ખાસ પકડવાની કરીએ તો સ્વભાવે આવા પાણીવાળા છોકરા હાથમાં ના આવે. આર્યોના છોકરા મારા આવા રૂડા રૂપારા અને તાકાતવાળા કેમ થતા હશે? યુવાન જેવા યુવાન છે એટલું તો કહેવું પડે. એટલે તો મેં તમને બંધાઈને મારપીટ કરતા રોક્યાને, વૃદ્ધ દસ્યુએ કહ્યું. આવા વછેરા જેવા છોકરા રેડા નથી હોતા. માતાજીની બહેનબાનીથી હાથ ચડી ગયા છે તો એનો સારામાં સારો ઉપયોગ કરી લેવો, એને પૂરા કરીએ આપણને સો લાભ. થોડી વારે પહેલવાને આંખ ઉગાડી પૂછ્યું, હું ક્યાં છું? તું સલામત છે, દસ્યુ મોવડીએ કહ્યું. મને એણે શું માર્યું? પહેલવાનનો સ્વર મંદ હતો. ઈ તને ખબરે, એક લાત ભેગો તું પડ્યો ઈ હાચું. વૃદ્ધે દસ્યુઓની નજરમાં પહેલવાનને હલકો પાડવાની તક ઝડપી લીધી. પછી ઈ બે જણાનું શું કર્યું? વાડામાં બાંધીને પૂર્યા છે, મારે એને છોડવા નથી. હં, હું બરાબર બદલો લઈશ. પહેલવાનના મનમાં વેરનો દાવા નર જાગ્યો. બદલો લેજે પછી, પહેલા ઊભા થવાની સોં તો આવવા દે. વૃદ્ધ દસ્યુ હસ્યો. એ હાસ્યનો કટાક્ષ બધા દસ્યુઓએ પારખ્યો. જોજો ને, હું એના રાઈ રાઈ જેવડા ટુકડા કરી નાખવાનો છું, છોડું નહીં. પહેલવાને દાંત પીસ્યા, પણ કંઈક વેદના થતાં ચીસ પાડી ઉઠ્યો. આર્યોના રાઈ રાઈ જેવડા ટુકડા કરવાની ડંફાસ મારનારની ચીસ સાંભળી પાછળ ઊભી તમાશો જોતી કેટલીક દસ્યુ સ્ત્રીઓ ખીખી ખી કરતી હસી પડી. આ દસ્યુ સ્ત્રીઓની પાછળ 14 વર્ષની કયાધુ ગંભીર ભાવે ઊભી હતી. 2 વર્ષ પહેલાં આર્યો કયાધુના ભાઈને પકડી ગયા, ત્યારથી તેનો દુનિયાદારીનો રસ ઓસરી ગયો હતો. વ્યવહારના કોઈ કામમાં તેને રસ ન પડતો. કયાધુ જાણે કોઈ જુદી જ દુનિયામાં જીવતી. ભાઈ પકડાયો એ તો નિમિત્ત હતું, કયાધુના જીવને કોઈ જુદો જ વળાંક લીધો હતો. જે અવસ્થાએ છોકરીમાં તરલતા ઉભરાતી હોય તે વયે કયાધુ માતાજીની પૂજામાં તલ્લીન રહેતી. તેનો સમગ્ર જીવન રસ માતાજીમાં કેન્દ્રિત થઈ ગયો. ક્યારેક તે મંદિરમાં માતાજી સાથે એકલી એકલી વાતો કરતી, માતાજીની પ્રતિમા સાથે વાતો કરતી. કયાધુને કેટલાક લોકો ગાંડી ગણતા. માણસને ડાયું ગાંડું ગણવાના લોકોના કાટલા બહુ વિચિત્ર હોય છે. પ્રતિભાને ગાળપણની છાપ મારી દેતા સામાન્ય લોકો અચકાતા નથી. કયાધુની વાતચીત કે વર્તમાનમાં ક્યાંય ગાળપણનો અંશ સરખો ન દેખાતો. કયાધુની વાતનો ભલભલા ડાયા મનાતા લોકો પણ જવાબ ન આપી શકતા. પણ નાની છોકરીની વાતનો જવાબ ન આપી શકાય ત્યારે ડાયા ગણાતા લોકો તેની મહાનતાનો આસાનીથી સ્વીકાર કરી લે તેવું નથી બનતું. હા, માતાજીના સ્મરણમાં કયાધુ પ્રહરો પર્યંત સુનમુન બેઠી રહેતી. ઘણીવાર ખાવા પીવાનું ભાન ભૂલી જતી. કંઈક એવી એકાગ્રતા તેનો કબજો લઈ લેતી કે આસપાસનું જગત કયાધુ માટે ઓગરી જતું. આવે પ્રસંગે સમગ્ર બ્રહ્માંડની સંચાલક પરમ ચૈતન્ય શક્તિ સાથે કયાધુના અંતરનો તાલ મળી ગયો હોય તેવું લાગતું. 14 વર્ષની કયાધુમાં માતાજીની અનન્ય ભક્તિ પ્રગટી હોય એ વાત કેટલાક લોકોના માન્યામાં ન આવતી. પણ તેઓ કહેતા, માનો જણ્યો ભાઈ કોને ન સાંભળે. દુનિયામાં બહેન ભાઈના હેતની તોલે આવે એવું શું છે? ધીમે ધીમે લોકો કયાધુની અસાધારણતાનો સ્વીકાર કરતા જ થયા હતા. પણ કયાદુને લોકો શું કહે અને શું ન કહે તેની પરવા નહોતી. કયાદુને તો ધીમે ધીમે કરતા પોતાના પ્રત્યેક કાર્યમાં માતાજીનો હાથ હોય તેવા ભાવનો અનુભવ થવા લાગ્યો હતો. પોતાની ઈચ્છા માત્ર ઓસરીને માતાજીની ઈચ્છામાં સમાવિષ્ટ થતી હોય એમ કયાદુને લાગતું. આ વાત કયાદુ કોઈને કહી શકતી નહીં, કારણ કે લોકોને આવી વાત ઘરે ઉતારવાનો સંભવ થોડો હતો. લોકો ક્યારેક કયાદુની મસ્કરી પણ કરતા, પણ કયાદુ તેની પરવા ન કરતી. તે પ્રશંસા અને નિંદાથી પર એવી સ્થિતિમાં જીવતી થઈ હતી. પહેલવાનને ઘેરી બેઠેલા દસ્યુ ટોરાની વાતો સાંભળી કયાદુને ચટપટી થવા લાગી. પર પીડનની ભયંકરતાની કલ્પનાથી કયાદુના મનમાં દયાનો ભાવ જાગ્રત થયો. આર્યો પોતાના ભાઈને વાંક ગુના વિના પકડી ગયા હતા, તેમજ દસ્યુઓ આ જુવાનડાને પકડી લાવ્યા છે ને. દસ્યુઓનું આ બંનેએ કંઈ બગાડ્યું નહોતું, પણ જાતિના વેરનો તેઓ ભોગ બન્યા હતા. આ પ્રસંગે કયાદુને ભાઈની યાદ તીવ્રપણે તાજી થઈ. આ બે જુવાનની બેન હશે ને, મા બાપ હશે ને, બેન અને માતાને જુવાન પકડાયાની ખબર પડશે ત્યારે તેમને કેવું દુઃખ થશે. જેના સગા જાય એ સૌને વસમું લાગે. માનવીને હાથે થતો માનવીનો શિકાર કયાદુને સંસ્કારહીનતા લાગી. આ બે આર્યોને મારી નાખવાથી દસ્યુઓને 100 લાભ થશે. એ મરે તેથી આર્યો થોડા ડરી જવાના છે, તેમજ એ મરે તેથી એક પણ દસ્યુ યુવાન થોડો જીવતો થવાનો છે. ઉલટું, આર્યોનું જનુન વધશે. દસ્યુ વાસ પર જનુની આર્યોના લોહી તરસ્યા ધારા ઉતરી પડશે. અને આ બે યુવાનોના મોતનો બદલો લેવા 1200 દસ્યુઓને પશુની જેમ બાંધીને પકડી જશે. વેરના કુંડારા વધશે. જનુનપૂર્વક માનવીના શિકાર શરૂ થશે. દસ્યુઓ પર વેર લીધા વિના આર્યોને નિરાત નહીં થાય. વળી દસ્યુઓને ગામ છોડીને રાતોની રાત ઝાડ પર વિતાવવી પડશે. હરાયા ઢોરની જેમ સતત ભયમાં જીવવું પડશે. આર્યોના વ્યવસ્થિત સૈન્યો સમક્ષ દસ્યુઓ કેટલું ટકી શકશે? આવા અવિચારી વેરજનનો કોઈ અંત નહીં હોય? આવી નિર્દય કાપા કાપી ચાલ્યા જ કરવાની? નિર્દોષ માનવીના લોહી અને આંસુ નિરર્થક વયા જ કરવાના? આર્યો કે દસ્યુઓમાં કોઈ ડાયું માણસ નહીં હોય? આનો કોઈ ઉકેલ કેમ નહીં સૂઝતો હોય? માતાજીને આવા ઝઘડા ગમતા હશે? ના, માતાજી ઝઘડા ઈચ્છતા નથી. તો માતાજી ઈચ્છતા નથી એવું ચાલવા કેમ દેવાય? પણ આ બધા તો કયાદુના સભાન વિચારો હતા. આવા વિચાર કરતી કરતી એ અભાનપણે ટોરાથી દૂર ને દૂર સરકી રહી હતી. અભાનપણામાં કયાદુ માતાજીનું વાહન બની જતી. એકાએક કયાદુની અંદરથી ઉઠતો હોય તેવો પરમશક્તિ રૂપિણી માતાજીનો અવાજ આવ્યો. બેને છોડી મૂક, ઉદાર થા, તું પહેલ કર, પ્રેમનું કુંડારું પાડ, કુંડારા વધશે. આ આદેશ તદ્દન સ્પષ્ટ હતો, તેમાં દ્વિધાને સ્થાન નહોતું. કયાદુના મનમાં જે મંથન ચાલતું હતું તે એક વાત હતી. એવા પ્રશ્નો તેના મનમાં અનેક ઉઠતા, પણ કયાદુ પાસે એ પ્રશ્નોના ઉત્તર નહોતા. પ્રશ્નો જ અક્રામણ બની જતા. પરંતુ કયાદુની અંદરથી જે અવાજ આવ્યો તે જુદી વાત હતી. એ અવાજ સમક્ષ શંકા માત્રનું નિરસન થઈ ગયું. એ અવાજ આદેશ હતો. તેની અવગણના કરવાનો વિચાર સરખો થઈ શકે તેમ નહોતો. એ આદેશનો અમલ જ કરવાનો હોય. કયાદુએ તો પોતાની જાત ક્યારની એ આદેશ કરનારાની હાથમાં સોંપી દીધી હતી. એ શરણાગતિમાં હતાશાનો અંત સરખો નહોતો, અનિવર્ચનીય આનંદ હતો. માતાજીના અવાજથી કયાગમે અકર કોયડાનો સરળ ઉકેલ લાદ્યો હોય એમ તેના ચહેરા પર આનંદની દીપ્તિ ફરી વળી. શું કરવું તે કયાગમે સમજાઈ ગયું. માનો આદેશ મળ્યા પછી તેનો અમલ કરવામાં પરનો વિલંબ કેમ કરાય. ગામના ચોકમાં દસ્યુઓના ગપ્પા સપ્પા ચાલુ હતા. કયાદુ તેમને છોડી ઘેર આવી, પાણીની માટલી ભરી અને ધીમે પગલે કયાદુ વિશ્વરથ જમદગ્નિને બાંધ્યા હતા તે વાડા તરફ ઉપડી. કયાદુની પ્રવૃત્તિ પર ધ્યાન આપવાની અત્યારે કોઈને ફુરસદ નહોતી. કયાદુ પગલે પગલે માતાજીને પ્રાર્થના કરતી હતી, માં તે ચિંધીએ માર્ગે જાઉં છું, તું સહાયમાં છે, એ જ મારું બળ છે, બીજું મારામાં છે શું, તારી આજ્ઞા માથે ચડાવવી એ જ મારો ધર્મ. મધરાત ક્યારની વીતી ગઈ હતી. વિશ્વરથ અને જમદગ્નિ વાડામાં ઝાડ સાથે બંધાઈને પડ્યા હતા. તેઓ હરીચરી ન શકે એ રીતે તેમના હાથ પગ મુસ્કેટાટ બાંધ્યા હતા. ઓછામાં પૂરું એ બંનેને પાછા ઝાડ સાથે બાંધ્યા હતા. જમદગ્નિએ પહેલવાન પર કરેલા હુમલા પછી દસ્યુઓએ તેમને જકડવામાં વિશેષ કાળજી રાખી હતી. વિશ્વરથ અને જમદગ્નિ પર ચોકી રાખવા જે ચાર દસ્યુઓને બેસાડ્યા હતા તેમાંથી બે ક્યારના જતા રહ્યા હતા, બાકીના બે ચોકીદારો ઝોલા ખાતા બેઠા હતા. બીજા દસ્યુઓ ગામના ચોકમાં ટોરા ટપ્પા કરે અને પોતાને અહીં ચોકી કરવા બેસી રહેવું પડે એનો તેમના મનમાં અસંતોષ હતો. કોઈ પણ કામ અસંતુષ્ટ મને કરવું પડે એ અધપતનનો પ્રથમ સોપાન છે, તેમાંથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે. સામાજિક અધપતનનું એ પ્રાથમિક ચિહ્ન છે. કયાદુ તું અહીં કેમ આવી, દસ્યુ ચોકીદારે પૂછ્યું. 14 વર્ષની કયાદુને સૌ ઓળખતા, તેની માતાજીની ભક્તિ સૌ જાણતા, મને માતાજીએ મોકલી, ચોકીદારના પ્રશ્નનો શો ઉત્તર આપવો તેની એક ક્ષણ પણ મૂંઝવણ અનુભવ્યા વિના કયાદુએ કહ્યું. પોતાની જાત માતાજીને સોંપી દીધા પછી કયાદુ ગંભીર પરિસ્થિતિમાં ગભરાતી નહીં. માતાજીની અસીમ કૃપા સદૈવ વર્ષ્યા કરતી હોય તેવો અનુભવ કયાદુને અવારનવાર થતો. માતાજીએ તેને છોડી દીધી હોય તેવો એક પણ પ્રસંગ કયાદુને યાદ નહોતો. કયાદુ પોતાની મેરે કંઈ કરવા જાય તો ક્યારેક પાછી પડતી, પણ માતાજીએ ચિંધેલા કામમાં પાછા પડવાની રજ માત્ર સંભાવના તે કલ્પી ન શકતી. નાની નાની બાબતમાં માતાજીની કૃપા જોવાનો તેનો સ્વભાવ થઈ ગયો હતો, અથવા માતાજીની ઈચ્છા સમક્ષ પોતાની ઈચ્છા માત્રનું સમર્પણ કરનાર કાયુદને મન કોઈ બાબત નાની નહોતી, કોઈ બાબત મોટી નહોતી. કયાદુ તું બહુ ભલી છે, દસ્યુ ચોકીદારે કહું. પેલા બે ચોકીદાર જમવા ગયા તે હજી પાછા આવ્યા નથી. અમે માણસો છીએ, અમને ભૂખ લાગે, અમારો કોઈ વિચાર કરતો નથી, સૌ પોતપોતાના તાનમાં ગુલતાન છે. પેલા બે ચોકીદારોને ખાવાનું લેવા મોકલ્યા, ખાવાનું તો ન આવ્યું, હમુરગા જણ પણ પાછા ન આવ્યા. આપણા લોકોનું આ જ દુઃખ છે, છુપો અસંતોષ અને ઝીણી ગણગણાટ પ્રજાનું સત્વ હણાઈ રહ્યું હોવાની અફર એ ધાણી છે. માતાજીએ મને એટલે જ મોકલી લાગે છે. કયાદુને ચોકીદારોનું વલણ બહુ ફાવતું આવ્યું. અમે જમીને પાછા આવીએ ત્યાં સુધી તું અહીં બેસીશ, કયાદુ પાછી છટકી ન જાય એ ભયે બંને ચોકીદારે ઊભા થતા કહ્યું. કયાદુને હા ના કરવાની તક આપવા તેઓ તૈયાર નહોતા. ખુશીથી કયાદુને બગાસું ખાવા જતા મોંમાં સાકરનો ગાંગડો આવી ગયો. વળી તેણે મનોમન માતાજીનો પાડ માન્યો. માતાજી ધારે તે કાર્ય અવશ્ય પાર પાડે. આ બે આર્યોને બરાબર પાંચ વડીએ બાંધ્યા છે એટલે તારે કરવાનું કાંઈ નથી. થોડી વાર બેસજે, ત્યાં અમે પાછા આવતા રહેશું. દસ્યુ ચોકીદારોએ જતા જતા કયાધુને સૂચના આપી, તમે મારી જરાય ફિકર કરો માં, હું અહીં બેઠી છું. પોતાનું કાર્ય આટલી જ આસાનીથી પતશે એવી કયાધુની કલ્પના નહોતી, પણ જેની બેરે મા હોય તેને ભાગ્યે કદી નિરાશા નથી આવતી. જેની શક્તિથી સમગ્ર બ્રહ્માંડનો વ્યવહાર અવિરતપણે ચાલ્યા કરે છે તેના કાર્યમાં વિઘ્ન કોણ નાખી શકે? આ શ્રદ્ધા બુદ્ધિના પ્રદેશ બહારની વાત હતી. બંને દસ્યુ ચોકીદારો પાછું વારીને જોવાની પરવા કર્યા વિના ઉતાવળા ઉતાવળા ગયા. કયાધુ એકલી રહી, થોડી વારે તે જ્યાં હતી ત્યાં ઊભી રહી. પ્રાથમિક સલામતીની વાત ક્યાંય શીખવા નથી જવું પડતું, એ તો અંદરથી આપોઆપ સ્ફુરે છે. એ યાર્યો, તમે કંઈ સમજ્યા? બંને ચોકીદારોના પગલા સંભળાતા બંધ થયા એટલે કયાધુએ વિશ્વરથ અને જમદગ્નિની નજીક આવી ધીમેથી પૂછ્યું, આ નિર્દોષ રૂપારા યુવાન તેને ગમ્યા? તેમના ચહેરામાં તેને પોતાના ભાઈની પ્રતિકૃતિ દેખાઈ. આવા છોકરાઓને મારતા કોઈનો જીવ કેમ ચાલતો હશે? માતાજીએ એમને મરવા નહીં દે. બીજું તો શું સમજીએ બહેન? જમદગ્નિએ કહ્યું, થોડું પાણી આપ તો ઈશ્વર તારું કલ્યાણ કરશે. જમદગ્નિને પણ આ દસ્યુ કન્યામાં બહેનના નિસ્વાર્થ સનાતન હેતનું દર્શન થયું. વિશ્વરથ વાત કરવાના તોરમાં નહોતો. માનવીને આવી અપમાનજનક સ્થિતિમાં પડ્યું રહેવું પડે એ તેને અસહાય લાગ્યું હતું. બંધનની પરે પર કોઈ તેના પર થૂંકી રહ્યું હોય એવો ભાવ તેને સતત થયા કરતો હતો. 10 વર્ષ પહેલાંના કાન્યકુંભજની નરિષ્ઠના જૂના સંભારણા કારના પોપડા ઉખેડીને તાજા થતા હતા. અંતરના દાહમાં તે ભૂંજાતો હતો. સત્વશીલ વ્યક્તિઓએ ઈશ્વરના નિભાડામાં આમ જ તૈયાર થવું પડે છે. વિશ્વરથ દસ્યુવાડામાં પડ્યો હોવા છતાં તેની મનોભોમમાં કાન્યકુંભજના રાજમહાલયનો ચોક તરવરતો હતો. તીવ્ર સ્મરણ શક્તિ વિશ્વરથને અકરાવી રહી. પોતે જે 23 દસ્યુઓને પાંજરામાં પુરાયેલા જોયા હતા તેમના મનમાં પણ આવું જ ઘમસાણ મચ્યું હશે ને? માનવીના જીવનનો આવો તમાશો માનવતાનું અપમાન છે. જીવનમાં સાર તત્વનો ઇનકાર છે. માનવ ગૌરવને હણે તેવા આ વેરનો શું કોઈ ઉપાય નહીં હોય? તેનો શું કદી અંત નહીં આવે? જેને ભાગ આ યાતના ભોગવવાની આવે તેણે અસહાયની જેમ મૂંગે મોએ બધું ભોગવી લેવાનું? આવું કેમ ચાલે? આવું ચાલ્યા કરે તો માનવ અને પશુ વચ્ચે સો ફેર. જમદગ્નિને તો તરસ સાંભળી વિશ્વરથ ભૂખ તરસનું ભાન ભૂલી ગયો હતો. તેના મનમાં વિચાર ગોરાતો હતો, આવા અપમાન સહેવા કરતા મરી મીટવું શું ખોટું? પણ બીજી પરે તેના અંતરનો ગોઠિયો ઊંડે ઊંડેથી બળકમદારીનો બોલ સુણાવતા ગરજી ઉઠ્યો, ના, મુશ્કેલીથી ગભરાઈને મૃત્યુ ઈચ્છવું એ કાયરતા છે. આ શોચનીય પરિસ્થિતિનો અંત લાવવો એ જ સાચો પુરુષાર્થ છે. પણ એનો અંત આવે કેમ? લાવે કોણ? પરમ મુક્તિનું આ કાર્ય પોતાના જીવનનો પરમ ધર્મ બની જાય તો? પાણી તો આપું, પણ એટલું નથી સમજતા કે ભાગી જવાની તમને અત્યારે તક છે? કયાધુએ કહ્યું. ગોર ગોર વાત કરતા એ બાપડીને ક્યાં આવડતું હતું? સરળતા એ જ તેનું સામર્થ્ય હતું. સરળતા જેનું સામર્થ્ય બને તેના પર ઈશ્વરનો અનુગ્રહ ઉતર્યો એમ સમજવું. આ બંધનમાંથી કેમ છૂટાય? વિશ્વરથે પૂછ્યું. છૂટવાની વાત આવી કે તેના મનમાં ઉઠતા સોલા માત્ર સમી ગયા, તે સજાગ થઈ ગયો. ઈશ્વર તેને મુક્તિ બક્ષીને માનવ જાતની મુક્તિનો રખેવાર બનાવવા માંગતા લાગે છે. વિશ્વરથ વિપર માત્રમાં સચેત બની ગયો. હું તમને પાણી પાવા માટે છોડવાની છું ને, કયાદુ કુશળ સરળતાપૂર્વક બોલી બંને સામે જોઈ રહી. આટલા નાના વાક્યમાં તેણે ઘણું સૂચવી દીધું. ખરેખર વિશ્વરથ આ છોકરીમાં સનાતન માનવતાના દર્શન કરી રહ્યો. ચોમેર વિનાશ વેરતા વૈરના હુતાશ વચ્ચે આ નાની સી દસ્યુ કન્યા તેને અમૃત કટોરી ટોવા નીકળેલી દયાની દેવી સમાન લાગી. આ છોકરીને સૂજ્યું તે એક દાયકા પહેલા પોતાને નહોતું સૂજ્યું. આ બાબતમાં વિશ્વરથે કયાદુનું દસ્યુપણું પોતાના આર્યત્વ કરતા આગળ નીકળી જતું લાગ્યું. મનોમન તેણે દસ્યુ કન્યા કયાદુની સજાગ માનવતાને વંદન કર્યા. ઈશ્વરે તેને મુક્તિ માર્ગ આ નાની સી દસ્યુ કન્યા દ્વારા ચિંધ્યો. એ વિના તમે પાણી કેવી રીતે પી શકો? કયાદુ હજી પણ પોતે કોઈ સામાન્ય કાર્ય કરી રહી હોય તેવો ભાવ ધારણ કરી રહી હતી. કાંઈ કર્યું ન હોય છતાં જસ ખાટવા પડાપડી કરનારાની જમાતમાંની કયાદુ નહોતી. પોતે કાંઈ કરી રહી હોય એમ પણ તેને નહોતું લાગતું. એ તો માનો આદેશ અમલમાં મૂકી રહી હતી. બેન, જમદગ્નિ લાગણીપૂર્વક બોલ્યો, માનવના અંતરની મમતા વ્યક્ત કરવા બેન અને ભાઈથી ચડિયાતું સંબોધન બીજું કોઈ નથી. તમે મને વરી બેન કહી? કયાદુના સ્વરમાં આનંદ ઉભરાયો. તેને બંદીવાન આર્યોમાં પોતાના ભાઈના દર્શન થયા જ હતા. હા, તું અમારી બહેન છે, વિશ્વરથે હેતપૂર્વક કહ્યું. પછી પસલી દેવી પડશે, પસલીની હકદાર તું થઈ ચૂકી. વિશ્વરથે ઊંડા ગૌરવપૂર્વક કયાદુના અધિકારનો સ્વીકાર કરી લીધો. આ પરે વિશ્વરથને કયાદુ સત્યવતી જેટલી જ નિકટ લાગી. જુઓ, આપણે બીજી વાત પર ચડી ગયા. મૂળ વાત પર આવીએ. હું તમને પાણી પાવા છોડું, એ પછી મને ધક્કો મારી નાસી જતા તમને નહીં આવડે? ઉગમણા જશોમાં પેલા આથમણા જાજો, પછી ઉતરડા વરજો. અડધો કોસ ચાલ્યા પછી ઉગમણા વરો તો વાંધો નહીં આવે. સમજ્યા? કયાદુએ છટકવાનો માર્ગ સમજાવ્યો. બેન, વિશ્વરથે કહ્યું, આર્યો અને દસ્યુઓ વચ્ચે તું સ્નેહનો સેતુ બાંધી રહી છે. અમે તારા જીવનભરના ઋણી બન્યા. મારે કાંઈ જોઈતું નથી. હવેથી કોઈ દસ્યુને પકડતા નહીં. કોઈ પકડાયા હોય તો છોડાવજો, એટલું કરશો તો હું રાજી. કયાદુના વર્તન જેવી તેની માગણી પણ સીધી સાદી ને સચોટ હતી. કયાદુએ બંનેના બંધન છોડ્યા. વિશ્વરથ અને જમદગ્નિએ પાણી પીધું. બેન, વિશ્વરથે કહ્યું, કોઈ વાર જરૂર પડે તો મને યાદ કરજે. મારું નામ વિશ્વરથ, હું કાન્યકુબજનો રાજકુમાર છું. હા, રાજકુમાર છો, લ્યો અત્યારે જ માંગી લઉં. આવી વાતમાં ઉધારનો વ્યવહાર સારો નહીં. તમારે ત્યાં જેટલા દસ્યુ ગુલામ હોય તેને છોડી મૂકજો. કયાદુએ ખિલખિલાટ હસી પડતા કહ્યું. વાડાની દિવાલો એ નિર્દભ હાસ્યનો પ્રતિધ્વનિ પાડી ગઈ. એ નિર્દોષ હાસ્ય દ્વારા આર્યો અને દસ્યુ વચ્ચેના એક રાગનું બીજ રોપાતું હતું. આવજે બેન, વિશ્વરથે કહ્યું. ચાલ જમદગ્નિ. વિશ્વરથ અને જમદગ્નિ કયાદુને વંદન કરી એક પગલું આગળ વધ્યા. બંને છટકવા જતા હતા ત્યાં સશસ્ત્ર દસ્યુઓનું એક ટોળું વાડામાં ઘસી આવ્યું. કયાદુ વિશ્વરથ જમદગ્નિ દગાઈ ગયા, ત્રણેય સપડાઈ ગયા હતા. માતાજીએ છેક છેડે જતા આ શું કર્યું? કયાદુને કાંઈ સમજાયું નહીં. તેનું અંતર કહેતું હતું કે બધું હેમ ખેમ પાર ઉતરવાનું છે, પણ તે જે દ્રશ્ય જોઈ રહી હતી તે ભયાનક હતું. છતાં તેના અંતરમાં ભયનું નામ નિશાન નહોતું. આ શું? દસ્યુ મોવડીએ ચીસ પાડી, કેદીઓ છૂટા કેમ? કયાદુ, તું શું કરતી હતી? સારું થયું કે અમે વખતસર આવી પહોંચ્યા. જરા મોડા પડ્યા હોત તો કેદી નાસી જાત. અમારે કપાળે કાયમની કારી ટીલી ચોંટ. કાલ સવારે રાજા કાવ્યને સો જવાબ દેત. બે ચોકીદારોને ઘર તરફ જતા જોયા ત્યારથી જ મને વેમ ગયો હતો. અરે કયાદુ, તું બોલતી કા નથી? તે આ શું કર્યું? બોલ, તે શું કર્યું? મારો બોલવાનો વારો આવવા દો ત્યારે બોલું ને. કયાદુની સામે દસ્યુ મોવડી સાક્ષાત ભય સ્વરૂપે ઊભો હતો, છતાં તે સ્વસ્થ હતી. અભય પણ માતાજી જ બોલતા હતા ને. લે હવે બોલ. દસ્યુ મોવડી રોષથી હાંફતો હતો. શું બોલું? કયાદુને કોઈની મસ્કરી કરવાની ટેવ નહોતી, છતાં અત્યારે તેના સ્વરમાં ટીખરનો ભાવ તરવરતો હતો. તું શું કરતી હતી? બાપડા કેદીને પાણી પાતી હતી. ભોરી લાગતી કયાદુ ગણતરીપૂર્વકની વાત કરી રહી હતી. જૂઠું તે બોલતી નહોતી, છતાં તેની વાતમાંથી દસ્યુ મોવડીને કોઈ મુદ્દો મળતો નહોતો. પણ તે એમને છોડ્યા શું કામ? મોવડી કયાદુની ટાઢાસથી ચીડાયો. કયાદુના આંતરિક તેજથી અંજાઈ તે દૂર ઊભો રહી ગયો હતો. કયાદુને બદલે બીજું હોત તો મોવડી અવશ્ય મારી બેઠો હોત. છોડું નહીં તો બાપડા પાણી કેમ કરીને પીવે? કયાદુના ચહેરા પર નિર્દોષતા તરવરી રહી. માતાજી સતત તેની પડખો પડખ હોય તેવો ભાવ તે અનુભવી રહી. કયાદુ, તું મૂર્ખ છો. દસ્યુ મોવડીએ રોષમાં પગ પછાડ્યો. આથી વિશેષ કંઈ તે કયાદુને ન કહી શક્યો. માણસ જેવા માણસને પાણી પાવ ઈ મૂર્ખાઈ? કયાદુએ આશ્ચર્યમાં મોં પહોળું કરતા પૂછ્યું, બાપડાએ પાણી પીધું છે, ભાગી તો નથી ગયા? વિશ્વરથ અને જમદગ્નિ સમજી ગયા કે વાર્તાલાપ નિરર્થક લંબાવીને કયાદુ કંઈક સૂચવી રહી હતી. બંનેના મનમાં એક સરખો વિચાર આવ્યો. બંનેએ એકમેક સામે જોયું, ન જોયું, અને અણધાર્યો ઘસારો કરી બે દસ્યુઓના હાથમાંથી તલવાર આંચકી લીધી. આંખ મીટીને ખોલીએ એટલી વારમાં આ બની ગયું. આર્યોની ચપરતાનો પહેલવાનની બાબતમાં પરચો જોઈ લીધો હોવા છતાં દસ્યુઓ પ્રમાદમાં રહી ગયા. હવે ડગાઈ જવાનો વારો દસ્યુઓનો આવ્યો. જમદગ્નિની લાતની એક ટક્કરથી પહેલવાન દસ્યુની સી દશા થઈ એ તેમણે જોયું હતું. ત્યારે તો બંને બાંધેલા હતા, અત્યારે બંને છૂટા હતા. વધારામાં બંનેના હાથમાં તલવાર આવી ગઈ હતી. તલવાર સાથે ઉભેલા આર્યોને પકડવાનું બહુ કપરું હતું. દસ્યુઓ આપોઆપ પાંચ ડગલા પાછા હટ્યા, જોખમની હદમાંથી બહાર નીકળી ગયા. મુશ્કેલ પરિસ્થિતિમાં માનવને આત્મરક્ષણનો વિચાર સૌથી પહેલો આવે છે. ખુલ્લી તલવાર સાથે ઉભેલા 16 વર્ષના બે આર્ય ત્યાં એકત્ર થયેલા દસ્યુઓને તાર જેવડા લાગ્યા. કારની મૂર્તિ સમા વિશ્વરથને જમદગ્નિ સૌને ડારતા શાંતિપૂર્વક ઊભા રહ્યા. તેમણે ઘસારો ન કર્યો. કયાદુના આપ્તજનો પર હુમલો કરવાની તેમની ઈચ્છા નહોતી. કયાદુ સામે જ ઊભી હતી. જેણે ભાઈચારાની દીક્ષા આપી તેની સમક્ષ લોહી કેમ વેવડાવાય? હાથમાં શસ્ત્ર આવ્યું એટલે વિશ્વરથ અને જમદગ્નિ દસ્યુઓને થોડા દૂર ખસેડી શક્યા. હવે છટકવાનો માર્ગ વિચારવો રહ્યો. ઘડી પહેલાંની ઘોર નિરાશા એકાએક આશામાં પલટાઈ ગઈ. સાહસની દિશાની બારી ઉઘડી, તેથી બંને રાજી થયા. કહ્યા તું તારી મૂર્ખાઈનું પરિણામ જોયું ને, દસ્યુ મોડીએ વ્યૂહ ગોઠવતો હોય તેમ બે ચાર જણને આગા પાછા કર્યા અને ઉમેર્યું, આર્યો જીવ વાલો હોય તો તલવાર છોડી દો અને ન છોડીએ તો? વિશ્વરથે પૂછ્યું. જમદગ્ની અને વિશ્વરથે ઓચિંતો હુમલો થાય તો બચવા થઈ શકે તેવો પેત્રો ગોઠવી લીધો હતો. દસ્યુઓ પાછા હટ્યા એટલે તેમને દાવ લેવાની થોડી મોકરાશ મળી હતી. બંનેએ મનમાં વરુણ દેવને વંદન કર્યા અને દસ્યુઓના ટોરામાંથી છટકવા કયો પેંત્રો અજમાવવો તેની ઈશારાથી મસલત કરવા લાગ્યા. એકમેકના વિચાર સમજી લેવાની તેમને સારી ફાવટ હતી. તો શું થાય એ હું તમને હમણાં બતાડું છું. દસ્યુ મોવડી દૂર ઊભો દમ માંતો હતો. તેણે એક દસ્યુને રાજા કાયવ્ય આવી ગયા હોય તો એમને આ ખબર પહોંચાડવા દોડાવ્યો. થોડી વારે બીજા દસ્યુને તેણે તીરકામઠા ભેગા કરી લાવવા મોકલ્યો અને પછી વાળાના બારણા પાસે દસ્યુઓને એવી રીતે ગોઠવ્યા કે કેદી નાસી ન શકે. દસ્યુઓ જોતા હતા કે તલવાર હાથમાં આવ્યા પછી આર્યો સંગીન સ્થિતિમાં મુકાયા હતા. તેમની પીછ પાછળ ઊંચી ભીત હતી. એ બે જણ હતા એટલે એકમેકને મદદરૂપ થઈ શકે તેમ હતા. આર્યો પર જે પહેલો હુમલો કરવા જાય તેને બે જુવાનડા છોડાવવાના નહોતા. આગની ઝાર જેવી તેમની તલવારની ઝપટમાંથી પહેલો હુમલો કરનાર ન બચે એ નિર્વિવાદ હતો. હાથે કરીને મરવા કોણ જાય? ખુદ મોવડી આગો ભાગતો હતો તો બીજું કોણ જાય? પરભર વાડામાં અકરાવનારી તંગ શાંતિ પ્રસરી રહી. ભાર્ગવ આશ્રમમાં સોપો પડી ગયો હતો. શાંત રાત્રિમાં સૌ નિંદ્રાવશ થયા હતા. એક ઋચિક ઝાંખા દીપકને પ્રકાશે વાંચી રહ્યા હતા અને બીજી સત્યવતી બાજુના ઓરડામાં અક્રામણ અનુભવતી હતી. ઘડીમાં તે બેસતી તો બીજી ઘડીએ ઊભી થઈને આંટા મારતી હતી. તેને ક્યાંય ચેન પડતું નહોતું. મન અમંગળના ઘોડા ગળતું હતું. એકલા આ બોજ ઉઠાવવાનું તેને માટે દુષ્કર બની રહ્યું હતું. થોડી વારે સત્યવતી પોતાના ઓરડામાંથી નીકળી ઋચિક વાંચતા હતા ત્યાં આવી. ઋચિક વાંચનમાં એટલા તલ્લીન હતા કે સત્યવતી પ્રવેશી એનો પણ તેમને ખ્યાલ ન રહ્યો. એક પરભર સત્યવતી પતિને નિરખી રહી પછી મંદ પગલે આગળ વધી. વિશ્વરથ અને જમદગ્નિ હજી કેમ ન આવ્યા? સત્યવતીએ ઋચિકને પૂછ્યું. સત્યવતી આશ્રમના પ્રત્યેક વિદ્યાર્થીના યોગક્ષેમની કાળજી રાખતી. માતાને સંતાનોની કાળજી રાખવાનો બોજ ન લાગે તેમ સત્યવતીને પણ આશ્રમના વિદ્યાર્થીઓની સંભાળ રાખવાનો ભાર ન લાગતો. પણ અત્યારે તેના સ્વરમાં ભાર હતો. બંને તરવા ગયા છે એટલે મોડા આવશે એમ કહેવડાવ્યું છે. ઋચિકે પોથી નીચે મૂકતા કહ્યું. વાંચનમાં તલ્લીન ઋચિક જાણે આ પર સરકારના બંધનથી પર હતો. સામાન્ય રીતે ઋચિક અધ્યયનમાં મગ્ન હોય ત્યારે સરસ્વતી તેમને વિક્ષેપ ન કરતી. આજે વિક્ષેપ કરવા આવી એટલે કોઈ ગંભીર વાત હોવી જોઈએ એમ ઋચિકને લાગ્યું. પોતાની કાલાતીત દશા સમેટી તેઓ પત્નીની વાત સાંભળવા ઉત્સુક બન્યા. મોડા એટલે બે ઘડી મોડા હોય. અત્યારે અધરાત થવા આવી. આકાશ જુઓ એટલે ખબર પડશે. મને ચિંતા થાય છે, મનમાં ચટપટી થયા કરે છે, ક્યાંય ગમતું નથી. અધરાત સુધી એ કોઈ દિવસ ક્યાંય રોકાયા નથી. સત્યવતી લગભગ રડી પડવાની અણી પર હતી. જમદગ્નિ કરતા વિશેષ વ્યાધિ તેને વિશ્વરથની હતી. છેલ્લો એક પ્રહર કેવી માનસિક યાતનામાં વીત્યો એ તેનું મન જાણતું હતું. તેના મનમાં થતું હતું કે વિશ્વરથને કાંઈ થયું હશે તો હું માતાને મોઢું કેમ બતાવી શકીશ? અધરાત થવા આવી એટલો બધો સમય વ્યતીત થઈ ગયો. ઋત્વિક પોતાના સ્થાન પરથી બેઠા થઈ ગયા. તેમના અંતરમાં પણ કંઈક અમંગળની અસ્પષ્ટ કલ્પના ઉઠી. પોતે કોઈ કર્તવ્ય ચૂક્યા હોય તેવો ભાવ તેમના સ્વરમાં સ્પષ્ટપણે ઉઠ્યો. તમે અધ્યયનમાં લીન થાવ છો ત્યારે સમયનું ભાન ભૂલી જાઓ છો. કાંઈક તો કરો, બે છોકરા હશે ક્યાં? સત્યવતીની વ્યાકુળતા તેના ચહેરા પર ચિત્રાઈ રહી. પતિના અધ્યયન સામે તેને કશો વાંધો નહોતો, પણ અસ્વસ્થ મનોદશામાં તે અધ્યયન પર પણ ચીડ વ્યક્ત કરી બેઠી. સત્યવતી, તમારે મારું ધ્યાન વહેલું ખેંચવું જોઈતું હતું. બંનેને આટલું મોડું થયું એટલે અવશ્ય કંઈક અનિચ્છનીય થયું હોવાની સંભાવના છે. ઋચિક છોભીલા પડી ગયા. તેમના શબ્દે પોતે કર્તવ્ય ચૂક્યા હોય એવો ભાવ તરવરી રહ્યો હતો, છતાં તેઓ અસ્વસ્થ નહોતા લાગતા. જે કરવું હોય તે ઝટ કરો, મારાથી હવે અક્રામણ સહેવાતી નથી. સત્યવતી અસ્વસ્થ હતી. ઋચિકે ઝડપભેર બહાર નીકળ્યા. બેઠા બેઠા વાંચતા હતા ત્યારે ઢીલા લાગતા ઋચિક પવન વેગે પ્રત્યેક વિદ્યાર્થી આવાસમાં ઘૂમી વર્યા અને આશ્રમના બધા મોટા વિદ્યાર્થીઓને જગાડ્યા. વિશ્વરથને જમદગ્નિ હજી પાછા આવ્યા નથી. ઋચિકે વિદ્યાર્થીઓને કહ્યું. વિદ્યાર્થીઓએ ગુરુજીને આટલા ગંભીર ભાગ્યે જ જોયા હતા. હજી ચાર પાંચ વિદ્યાર્થીઓ એક સામટા બોલી ઉઠ્યા. તેના અવાજમાં પણ કંઈક ખોટું થયું હોવાનો ભાવ હતો. તરવા જનારા અધરાત સુધી પાછા ન ફરે તે બને નહીં, અને બને તો જરૂર કોઈક અકસ્માત થયો હોય. હા, બંને તરવા ગયા હતા એટલે આપણે તેમની તપાસ નદીને કાંઠે કાંઠે કરવી પડશે. સાથે મસાલો લઈ લો, શસ્ત્રો પણ લેજો. કોઈ કટોકટી ઊભી થાય તો જરાય ગભરાયા વિના હિંમતભેર સામનો કરજો. અધ્યયન અધ્યાપનમાં રચ્યા પચ્યા રહેતા ઋચિકમાં નેતૃત્વની પણ વિશિષ્ટ શક્તિ હતી. એ શક્તિને લીધે જ તેઓ આનર્થમાંથી ભાર્ગવોનું વ્યવસ્થિત અભિનિષ્ક્રમણ કરાવી શક્યા હતા. ને સદાય સૌમ્ય દેખાતા ગુરુજીએ વિદ્યાર્થીઓ સેનાપતિને સ્વરૂપે જોઈ રહ્યા. ઋચિક અંદરથી હાલી ઉઠ્યા હોવા છતાં વિદ્યાર્થીઓને તેમના વદન પર એક તંગ રેખા સરખી ન દીઠી. જેને ભાગ નેતૃત્વ આવે છે તેનામાં પરિસ્થિતિ પર કાબૂ રાખવાની આવડત અનિવાર્ય છે. ઋચિકે વિદ્યાર્થીઓને ઝીણી મોટી બધી સૂચના આપી દીધી. નાની સી વિગત તેઓ ભૂલ્યા નહોતા. દરેક વિદ્યાર્થીના હાથમાં મસાલ હતી, કેડે તલવાર કે ખભે ધનુષના બાણ હતા. સીધી કરાડ પર ચડવા કામ લાગે તેવી મજબૂત દોરી પણ દરેક છાત્ર પાસે હતી. સૈન્ય દોરવું હોય એટલી ચીવટથી ઋચિકે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા. શાંતિના સંદેશવાહક ઋચિક યુદ્ધે ચડતા હોય તેવી તૈયારી કરી રહ્યા. બધા આશ્રમમાંથી નીકળતા હતા ત્યાં સત્યવતીએ કહ્યું, મારે સાથે આવવું છે. તમે સાથે ન આવો તો સારું, ઋચિકે કહ્યું. તેમનું ગાંભીર્ય દર્શાવતું હતું કે પોતે વિદ્યાર્થીઓને જોખમી સાહસ પર લઈ જાય છે. ઋચિક સમજતા હતા કે આવા જોખમ ખેડવા તે પણ વિદ્યાર્થીઓના ઘડતરનો એક ભાગ છે. કારણ, પતિની ઈચ્છાનો એક હરફ ઉચ્ચાર્યા વિના, સદાય આદર કરતી સત્યવતી આટલું પૂછ્યા વિના ન રહી શકી. આ પ્રશ્નમાં તેમની માનસિક અસ્વસ્થતા પ્રગટ થઈ ગઈ. બંનેની તપાસમાં કેટલો સમય લાગશે અને કેટલે દૂર જવું પડશે તેનો કોઈ કયાસ અત્યારે નીકળી શકે તેમ નથી. તમે સાથે હો તો તમારી સંભાળનો અમારા મન પર બોજ રહે અને આશ્રમ તદ્દન રેડો રહે તે પણ ઠીક નહીં. સવારે બીજા વિદ્યાર્થીઓ ઉઠે ત્યારે તેમને કોઈ વાત ખૂટતી હોય એમ ન લાગવું જોઈએ. ઋચિકે તંગ વાતાવરણની વચ્ચે પણ શાંતિપૂર્વક પરિસ્થિતિની ચોખવટ કરી. સત્યવતીની મૂંઝવણ તેઓ સમજતા હતા, એટલે તેમણે શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો. આશ્રમના કામમાં મારું ચિત્ત નહીં પરોવાય. સત્યવતીની આંખમાંથી અશ્રુ સરી પડ્યા. વિદ્યાર્થીઓના દેખતા રડી પડાયું એ તેને ગમ્યું નહીં, પણ તે નિરુપાય હતી. અંતરનું ઘમસાણ તેના કાબુ બહાર નીકળી ગયું હતું. આંખ દ્વારા સત્યવતીનું અંતર નીતરી ચાલ્યું. એક રીતે રડી શકાયું તે સારું થયું. આંસુ સરી પડવાથી તેના હૃદયનો બોજ થોડો ઓછો થયો. ચિત્ત તો પરોવવું પડે, તમે આમ કરશો તે કેમ ચાલશે? વિદ્યાર્થીઓને આશીર્વાદ દો કે તેમના બંને સહધ્યાયીઓને લઈને જલ્દી પાછા આવે. રુચિકે બળકમદારીના બોલ કયા, આશીર્વાદ છે. સત્યવતીએ હિપકા છુપાવવાનો પ્રયત્ન પડતો મૂકીને કહ્યું, તમે બધા આવશો એ પછી હું અનજર લઈશ. સત્યવતીની ચરણરજ લઈ વિદ્યાર્થીઓ ગુરુજી રુચિક ઋષિની પાછળ હારબંધ નીકળ્યા. રુચિકે 20 વર્ષ પૂરા થયા હોય તેવા વિદ્યાર્થીઓને જ સાથે લીધા હતા. નાના વિદ્યાર્થીઓને સાથે લેવાનો કોઈ અર્થ નહોતો. આ કંઈ આનંદ પ્રવાસ નહોતો. આ તો કદાચ જીવન સત્રો સટનું બની જાય તેવું સાહસ હતું. સાહસ જીરવી શકે તેવા વિદ્યાર્થીઓને જ તેમણે સાથે લીધા. નદીએ પહોંચી રુચિકે વિદ્યાર્થીઓને 3 ટુકડીમાં વહેંચી નાખ્યા. એક એક ટુકડી નદીના સામસામા કાંઠા પર જાય અને નાની ટુકડી પોતાની સાથે હોડીમાં રહે એવી તેમણે વ્યવસ્થા કરી. સેનાની વ્યૂહરચના કરતા હોય એટલી ચીવટથી રુચિક બધી ગોઠવણ કરી રહ્યા. પોતપોતાની ટુકડીમાં છૂટા પડતા પહેલાં રુચિકે વિદ્યાર્થીઓને કહ્યું, કોઈ જગ્યાએ જપાજપીના ચિહ્નો જણાય કે માનવીના એક સામટા પગલાં દેખાય તો તરત મશાલથી સંકેત કરજો, એટલે અમે ઓડીને એ કાંઠા તરફ લેશું. હોડી જે કાંઠે જાય તેની સામા કાંઠાના વિદ્યાર્થીઓએ પોતે જ્યાં હોય ત્યાં મસાલો ઠારીને થંભી જવાનું છે. જરૂર પડે ને અમે બોલાવીએ તો નદી પાર કરીને અમારી સાથે થઈ જવું. સૌ સાવધ રહેજો, રાત્રિનો સમય છે અને આપણે કોનો સામનો કરવાનો છે તેનો કશો ખ્યાલ નથી. આપણે કોઈને ઈજા કરવા માંગતા નથી, પણ આપણને કોઈ ઊંઘતા ઝડપી લે તેમ પણ ન થવું જોઈએ. 3 ભાગમાં વહેંચાઈને વિદ્યાર્થીઓ નદીના વેણની સાથોસાથ ઉપડ્યા. રુચિક હોડીમાં હતા. વિદ્યાર્થીઓની મસાલોથી જંગલ ઝરહરી ઉઠ્યું. શાંતિથી પોડેલા પશુ પક્ષી ચોંકી ઉઠ્યા. પ્રકાશનો આવડો મોટો સમૂહ જોઈ રાની પશુ હુમલો કરવાને બદલે તેમના માર્ગમાંથી દૂર જતા રહેતા હતા. ચમકે ત્યારે જીવ માત્રની પ્રથમ લાગણી હુમલો કરવાની નહીં, પણ સલામતી શોધવાની હોય છે. નદીના કાંઠે જ તપાસ કરવાની હતી, એટલે હોડી અને બંને કાંઠાના વિદ્યાર્થીઓ એકમેકની મસાલો જોઈ શકે તે રીતે આગળ વધતા હતા. પાણીના પ્રવાહ સાથે હોડી ઝડપથી જઈ શકે તેમ હતી, પરંતુ કાંઠા પરના વિદ્યાર્થીઓની ઝડપ ઓછી હતી એટલે હોડી પણ ધીમે હંકારવી પડતી હતી. હાથે હાથ જમીનની તપાસ કરવાની હતી, એટલે આગળ વધવામાં સમય લાગે તે સ્વાભાવિક હતું. આગળ વધતા ગયા તેમ તેમ રુચિકના મન પરનો બોજ વધતો ગયો. વિશ્વરથ અને જમદગ્નિ તરતા તરતા કેટલેક દૂર નીકળી ગયા હશે. સમય કે આશ્રમ કે અભ્યાસ એ કશાનું એમને ભાન નહીં રહ્યું હોય. આ બધું ભૂલાવી દે એવી તે કઈ ગેલછા તેમના મન પર સવાર થઈ ગઈ હશે. રુચિકને ખબર હતી કે થોડે દૂર જતાં દસ્યુઓનો પ્રદેશ આવતો હતો. દસ્યુ અને આર્યોના સંબંધ પરસ્પર મુસ્ક મારજાર જેવા હતા, તે પણ સર્વવિદિત વાત હતી. જરૂર કંઈક વિપરીત થયું છે, પણ જમદગ્નિ અને વિશ્વરથ મક્કમ સામનો કર્યા વિના પરાસ્ત થાય તે શક્ય નહોતું. જે સ્તરે એ બંનેને કંઈક થયું હશે ત્યાં યુદ્ધના ચિહ્ન હોવા જોઈએ, લોહીના છાંટા પણ હશે, અનેક નાના મોટા છોડ ચોપાઈ ગયા હશે. એવું કાંઈ હજી કાન ન દેખાય. હોડી અને વિદ્યાર્થીઓ ઘણા દૂર નીકળી ગયા, દસ્યુઓની હદમાં પ્રવેશી ચૂક્યા, છતાં વિશ્વરથ અને જમદગ્નિના વાવડ મળે તેવું કોઈ ચિહ્ન હજી દેખાયું નહોતું. છેક દસ્યુઓના પ્રદેશ પર્યંત પહોંચી જવાનું જમદગ્નિ અને વિશ્વરથને કયું કારણ ઉપસ્થિત થયું હશે. ઉષ્ઠ કાલ થવાની તૈયારી હતી ત્યારે પશ્ચિમ કાંઠાના વિદ્યાર્થીઓએ મસાલનો સંકેત કર્યો. રૂચિકે પૂર્વ કાંઠાના વિદ્યાર્થીઓને મસાલો ઠારી રોકવાનું સૂચવ્યું અને હોડી પશ્ચિમ કાંઠા તરફ લીધી. રૂચિકે કાંઠા પર ઉતરી જોયું તો ત્યાં જપાજપી થઈ હોય તેવા ચિહ્ન હતા, પણ લોહીનો એક છાંટો ક્યાંય દેખાયો નહીં. થોડા રોપ ચેપાયા હતા, અનેક માનવીના પગલા હતા, પણ લોહીનું એક ટીપુઈ ક્યાંય નહોતું દેખાતું. હા, થોડા ફળફૂલ વેરાયેલા પડ્યા હતા. વિશ્વરથ અને જમદગ્નિ પ્રતિકાર કર્યા વિના શરણે થયા હોય એમ માનવા તેમનું મન તૈયાર નહોતું. કંઈક આશ્ચર્યજનક બન્યું હતું, શું તે હજી સમજાતું નહોતું. આ જહાજ પર ચડીને જુઓ તો આટલામાં કોઈ ગામડું છે? આ જગ્યાએ આપણે ઝીણવટથી તપાસ કરવી પડશે, રૂચિકે એક વિદ્યાર્થીને કહ્યું. જહાજ પર ચડેલો વિદ્યાર્થી થોડી વારમાં નીચે આવ્યો અને રૂચિકને કહ્યું, ગુરુજી, ગામડાની વાત પછી, નદીમાં હેઠવાસથી આપણી તરફ એક હોડી આવે છે. હોડી માણસોથી ભરેલી છે, એ લોકોએ આપણને જોયા લાગે છે. હવે શું કરવું? એક કામ કરો, આપણે તેમને જોયા જ ન હોય એમ આ કાંઠે મસાલો લઈ ગોતવાનું કામ થોડા વિદ્યાર્થીઓ ચાલુ રાખે. તમે સામે કાંઠે જઈને ત્યાંથી બધા વિદ્યાર્થીઓને આ કાંઠે લેતા આવો. મસાલ લઈને દસેક વિદ્યાર્થીઓને ફરતા રહેવાનું છે. એ સિવાયના બીજા બધા વિદ્યાર્થીઓ ઝાડની ઓથે છુપાઈ જાય. આવનારનો આક્રમક ઈરાદો લાગે તો આપણે તેમના પર તૂટી પડવું, કોઈના આદેશથી વાત જોવા ન બેસવું. આપણે કોઈને મારવા નથી, પણ એક એકને દબાવીને બાંધી લેજો. 20-25 માણસોને છાપો મારી પકડી લેવાની આપણને તકલીફ ન પડવી જોઈએ. રૂચિકે સમગ્ર વ્યૂહરચના ઝડપભેર સમજાવી દીધી. રૂચિકની આજ્ઞા મુજબ બધું ઝડપભેર થવા લાગ્યું. સામા કાંઠાના બધા વિદ્યાર્થીઓ એક પછી એક આવીને ઝાડમાં લપાઈ ગયા. રૂચિક અને બીજા દસેક વિદ્યાર્થી સિવાયના આ કાંઠાના વિદ્યાર્થીઓ પણ કુશળતાપૂર્વક છુપાઈ ગયા. વિદ્યાર્થીઓ રૂચિકનો વ્યૂહ બરાબર સમજ્યા હતા. કોઈ કશો અવાજ કરતું નહોતું. ઉષ્ઠકાલ પહેલાંનો ઘાટો અંધકાર તેમને છુપાઈ રહેવામાં સહાયભૂત થતો હતો. રૂચિક અને મસાલદારી વિદ્યાર્થીઓ છુપાયેલા વિદ્યાર્થીઓને હુમલો કરવાનો ફાવે તેવી જગ્યાએ મસાલના અજવાળામાં કંઈ શોધવાનો દોર કરવા લાગ્યા. ઉપર ઉપરથી બધા શાંત હતા, પણ સૌના અંતરમાં ગમે તે ઘડીએ તોફાન જાગી ઉઠવાની આશંકા હતી. હેઠવાસથી આવતી હોડીએ પોતાની મસાલો ક્યારની બુજાવી નાખી હતી. બહુ ચૂપકીદીપૂર્વક એ હોડીમાંથી 25-30 જણાએ રૂચિકની મસાલો સરકતી હતી, તેથી દૂર નદીને પશ્ચિમ કાંઠે ઉતરાણ કર્યું. રૂચિકને સામાવાળા બંને પોતપોતાની ગતમાં રમતા હતા. જીવ સંતોષની ન હોત તો આ સંતા કુકડીની રમત જોઈ હસવું આવે તેવું હતું. હોડીમાંથી ઉતરી આગળ વધતા પહેલા તેમના મોવડીએ ધીમે સાદે કહ્યું, મસાલના અજવાળામાં મને બરાબર દેખાતું નથી, પણ આ લોકોનો મોવડી મારો જાણીતો છે, તેના કેસ કદી ન ભૂલાય તેવા છે. આપણે એ લોકોને મારવા નથી, ફક્ત પડકારવા છે. આપણી હદમાં એ લોકો શા માટે ઘૂસ્યા છે તે જાણવું છે. પહેલાં એમને પકડી લેજો, એ પછી આપણા પર હુમલો થાય તો પણ પાછળ આવનારને કહી દેજો કે તે તરત વળતો હુમલો ન કરે, હું પોતે પકડાઈ જાઉં તો પણ હુમલો ન કરે, હું સીટી મારું ત્યારે હુમલો કરવા બહાર પડવું, ત્યાં સુધી ઉતાવળ ન કરવી, મારે ઉતાવળા થઈને પાછળથી પસ્તાવવું નથી. તેમણે આપણને ફસાવવાની યોજના કરી લાગે છે, પણ કોઈ ગભરાશો નહીં, આપણા હજાર દસ્યુઓ સૌને પહોંચી વળશે, તેમને તૈયાર રાખજો. મોવડીના સ્વરમાં અનેરી આત્મશ્રદ્ધાનો રણકો હતો. બે દસ્યુઓ મોવડીની સૂચનાનો અમલ કરવા રોકાઈ ગયા, પછી બીજા દસ્યુઓ બિલ્લી પગલે આગળ વધ્યા, મોવડી બીજાઓથી દૂર રહ્યા. ઋચિકની આસપાસ લગભગ ચક્રાવા વ્યૂહની રચીને આવનારા દસ્યુઓમાંના એકે મશાલના પ્રકાશના વર્તુળમાં પ્રવેશી કહ્યું, આર્યો તાબે થઈ જાઓ, ગરબડ કરશો તો એક એકને કાપી નાખીશું. શા માટે કાપી નાખશો, અમે તમારું કંઈ બગાડ્યું નથી, ઋચિકે શાંતિપૂર્વક કહ્યું. આ શાંતિ પાછળ આંતરિક સ્વસ્થતા અને અનન્ય શ્રદ્ધાનું બળ હતું. તમે આર્યો છો ને, અમારી હદમાં દાખલ થયા છો, એટલું અમારા માટે બસ છે, દસ્યુએ કહ્યું. દોસ્તો, એક એક કાર્યને પકડી લો, કોઈ ચૂંચા કરે તો જરાય થડક્યા વિના પૂરો કરજો, પણ દસ્યુઓ એક ડગલું ભરે તે પહેલાં તો બધા મજબૂત હાથોમાં જકડાઈ ગયા હતા. ભાર્ગવ આશ્રમના છાત્રો મોરા નહોતા, ગુરુની સૂચનાનો તેમણે બરાબર અમલ કર્યો. દૂર ઉભેલો દસ્યુ આગેવાન ત્યાંથી છટકવા ગયો, પરંતુ બે વિદ્યાર્થીઓએ તેને આંટી મારીને પાડી દીધો. પડવા છતાં એ આગેવાન વશ થતો નહોતો, છટકવા માટેના તેના પ્રયાસો ચાલુ હતા. પાંચ વિદ્યાર્થીઓ જલ્દી જઈને પેલા ધમાધમી કરતા જણને પકડીને અહીં લાવો, ઋચિકે આજ્ઞા કરી. તરત જ આઠ દસ વિદ્યાર્થીઓ દોડ્યા અને એ મોવડીને શારીરિક રીતે ઊંચકીને ગુરુજી પાસે લઈ આવ્યા. પકડાયા છતાં એ મોવડીના ચહેરા પર સ્મિત હતું. હુમલો કરનારા બધા દસ્યુ બરાબર બંધાઈ ગયા, એટલે ઋચિકે બે મસાલો લેવડાવીને બંદીવાનોને જોવા નીકળ્યા. પહેલાં તેઓ દસ્યુના આગેવાન પાસે પહોંચ્યા. કેમ, ઓળખાણ પડે છે ઋચિકજી? દસ્યુ આગેવાને ચીર પરિચિત હોય તેમ પૂછ્યું. તેમના અવાજમાં ભય નહોતો, આનંદ હતો. પકડાઈ જનાર માનવીનું આવું વર્તન આશ્ચર્યજનક હતું. તમે મને બરાબર ઓળખ્યો, હું ઋચિક, પણ મેં હજી તમને ઓળખ્યા નથી. ઋચિકને એ દસ્યુનો અવાજ જાણીતો લાગ્યો, પણ છેલ્લે એ અવાજ ક્યાં સંભળાયો હતો એ નક્કી થઈ શકતું નહોતું. ઋચિકની સ્મરણ શક્તિએ તેમને આવો દગો કદી નહોતો દીધો. ન ઓળખ્યો, મને ન ઓળખ્યો? એક દસ્યુને તમે સર્પદંશમાંથી બચાવ્યો હતો તે યાદ છે? મોવડીનું સ્મિત માઠા હાસ્યમાં પલટાયું. અરે હા, તમે તો શ્યામકર્ણ શ્વેત અશ્વ. ઋચિકના વદન પર પણ ઉજાસ અને ઉત્સાહ પ્રસરી રહ્યો. હાજી, હું કાવ્યવ. અત્યારે આપ મારા રાજ્ય વિસ્તારમાં છો. ઋષિજી, આપે દસ્યુઓને પકડવાનો ધંધો ક્યારથી શરૂ કર્યો? કાવ્યવીએ ટીખર કરતા હોય તેમ પૂછ્યું. પરિસ્થિતિની તંદલી હરવી કરવાની તેમની આ રીત હતી. કાવ્યવ્ય, ઋચિકે પ્રેમ ભર્યા સ્વરે કહ્યું, ઈશ્વર આપણને કેવા સંજોગોમાં ભેગા કરે છે, વત્સો. આ બધા દસ્યુઓને છોડી દો, એ મિત્રો છે, એમને હાથે મરવાનું મને મીઠું લાગે. ટપોટપ બધા દસ્યુઓને છોડી મૂકવામાં આવ્યા. ઋચિકજી, મુક્ત કાવ્યવ્યએ પ્રણામ કરતા કહ્યું, તમે અમને છોડી મૂક્યા તે સારું કર્યું. ઓળખ્યા પછી તમને એક પર પણ બંધનમાં રાખું તો મારો ઈશ્વર મને માફ ન કરે. પણ હે કાવ્ય, અમે તમને ન છોડ્યા હોત તો શું થાત? ઋચિકને કાવ્યની વાત કરવાની રીતથી આશ્ચર્ય થતું હતું. છુટકારા બદલ આભાર માનવાને બદલે ઉલટા સામો ઉપકાર કરતા હોય તેવી રીતે વાત કરતા રાજા કાવ્ય તેમને વિચિત્ર લાગ્યા. ઋચિક તેમની એ વિચિત્રતાનો ભાગ લેવા મચ્યા. ઋષિજી, મારા રાજમાં મને પકડવાની હિંમત કરવી તે સર્પના દરમાં હાથ નાખવા બરાબર છે. દૂરથી મેં તમારી મસાલો બંને કાંઠે જોઈ હતી. પાછળથી એક કાંઠાની મસાલો ઓલવાઈ ગઈ ત્યારે જ હું સમજી ગયો હતો કે તમે સૌ કોઈ ઊંડા વેદમાં છો. તમારી બાજી સમજ્યા પછી મેં હોડીમાંથી માણસો મોકલી ગામે ગામથી દસ્યુઓને અહીં આવી પહોંચવાનો આદેશ મોકલાવી દીધો. હજારેક દસ્યુઓ તો અત્યારે અહીં આવી પહોંચ્યા છે. મને તમારો અણસાર આવી ગયો એટલે મેં એ બધાને રોકી રાખ્યા છે. મેં તમને ન ઓળખ્યા હોત તો વિપરીત થઈ જાત. કાયવ્યએ ગંભીર થતા કહ્યું, શું કહો છો? ઋચિકનું આશ્ચર્ય વધતું જતું હતું. મૃત્યુના ઉપાસક દસ્યુમાં તેમણે ફરી વરુણને બિરાજમાન જોયા. વરુણદેવ અવશ્ય કંઈક સૂચવતા હતા. આ સૂચન સુકનવંત હતું એટલી તેમને પ્રતીતિ થઈ. અમારા રાજમાં આવીને મને પકડવાનું આસાન નથી. હું ધમસાણથી દૂર રહેવા માગતો હતો એટલે દસ્યુઓ જમા થયા છે એથી ઉલટી દિશામાં નાઠો. જુઓ, હવે દસ્યુઓને બોલાવું છું. કંઈ કાવ્યએ મોંમાં આંગળી નાખી સીટી મારી. સીટીના તીણા અવાજથી જંગલ ગાજી ઉઠ્યું. મારામાં પોઢેલા પક્ષીઓ ચિત્કારી ઉઠ્યા. જંગલની શાંતિ નિમિષ માત્રમાં કારમાં ચિત્કારમાં પલટાઈ ગઈ. જંગલમાં પ્રાણ આવ્યો હોય તેમ એક એક ઝાડમાંથી દસ્યુઓ ટપકવા લાગ્યા. તેઓ ચિચિયારી કરતા હતા. સૌના હાથમાં હથિયાર હતા. અજબ ચાલાકીથી તેમણે ઋચિકને વિદ્યાર્થીઓને ઘેરી લીધા. તેમની વ્યૂહરચના છટકવાનો માર્ગ રહેવા ન દે તેવી સંપૂર્ણ હતી. ઘેરો ગાલીને બધા દસ્યુઓ શાંત થઈ ગયા. હુમલો નથી કરવાનો, કાવ્યનો પ્રછંડ અવાજ ગાજી રહ્યો. આ આર્યો મિત્રો છે, મારા મહેમાન છે, આપણે તેમની સરભરા કરવાની છે. ચાલો ઋચિકજી, આજનો દિવસ સાથે રહીશું. એક ક્ષણમાં સેંકડો દસ્યુઓ શસ્ત્રો હેઠા મૂકી ગોઠણ ભેર થઈ વંદન કરી રહ્યા. શિસ્તબદ્ધ વ્યાયામ ચાલતો હોય એટલી વ્યવસ્થાપૂર્વક દસ્યુઓનું પ્રત્યેક હલનચલન થતું હતું. સામાન્ય રીતે અવ્યવસ્થિત એવા દસ્યુઓ રાજાની હાજરીમાં શિસ્તબદ્ધ બની જતા. કાવ્યભાઈ, ઋચિકે કહ્યું, તમારી મમતા બદલ આભારી છું, પણ મારાથી રોકાવાય તેમ નથી. મારા બે છોકરા ગઈ સાંજથી ગુમ થયા છે. અમે બધા તેમને શોધવા નીકળ્યા છીએ. દસ્યુઓને પકડવાનો મારો વ્યવસાય નથી. ઓહો, કાવ્યએ ખડખડાટ હસી પડતા કહ્યું, હવે મને સમજાયો. મારા મનમાં ક્યારનું થતું હતું કે દસ્યુઓને પકડવા નીકળનાર મસાલો લઈ કેમ નીકળ્યા હશે? ચેતી ગયા પછી એક દસ્યુ તમારા હાથમાં ન આવે. જંગલ તો અમારું ઘર, એ અમને આશરો આપ્યા વિના કદી ન રહે. કાવ્ય, ઋચિકનું ધ્યાન તેમની વાતમાં નહોતું. આ સ્તરે અમને જપાજપી થઈ હોય તેમ લાગ્યું. બંને છોકરા અહીંથી ગુમ થયા હોય તેવો સંભવ છે. અમે એમનું પગેરું શોધવા મથતા હતા. ઋષિજી, હવે તમે મન પરનો ભાર ઉતારી નાખો. એ છોકરાઓને ગોતી કાઢવાની જવાબદારી મારી. બાજુમાં જ ગામ છે. ચાલો પહેલાં ત્યાં તપાસ કરીએ. આપ આરામ લો, મારા દસ્યુઓ બે જણને બે ઘડીમાં ગોતી કાઢશે. ચાલો. કાવ્યએ ઋચિકને માનપૂર્વક હાથ જાલી આગળ કર્યા. દસ્યુઓના રાજા આર્યોના ઋષિની અદબ કરતા હતા. ઋચિક સમક્ષ બીજો કોઈ વિકલ્પ ન હતો. હજારો દસ્યુઓ ધારે તો વિશ્વરથ અને જમદગ્નિને ઘડી માત્રમાં શોધી લાવે તેમાં જરાય શંકાને સ્થાન નહોતું. ઋચિક કાયવાઈને ખભે હાથ મૂકી આગળ વધ્યા. બંને થોડે દૂર ગયા હશે ત્યાં તેમને એક દસ્યુ હાંફરો હાંફરો દોડતો સામે મળ્યો. એ શ્વાસ ધમણ દસ્યુની આંખો ચક્કર વકર થતી હતી. ઉષ્યકાલે નાટક ભજવાતું હોય તેમ એક પછી એક પ્રસંગ આકાર લેતો જતો હતો. પ્રસંગોના રંગ પણ બદલાતા જતા હતા. જીવન નાટકના એ તખ્તા પર કરુણ વીર હાસ્ય ઇત્યાદિ રસ ત્વરાપૂર્વક પલટાતા જતા હતા. શું છે? કાયવાઈએ દસ્યુને રોકી તેનો ખભો હથમચાવતા પૂછ્યું, આમ ગાંડાની જેમ ક્યાં દોડ્યો જાય છે? મહારાજ મહારાજ, દસ્યુએ ગોઠણભેર થઈ નમન કરતા કહ્યું, હું આપને ખબર આપવા આવતો હતો. અમે બે આર્ય જુવાંદડા પકડ્યા છે, મારા સામા થઈ ગયા છે. શું કરવું, એના હાથમાં તલવાર આવી ગઈ એટલે કાબૂમાં નથી રહ્યા, અમે મૂંઝાઈ ગયા છીએ. તમે બધા કઈ જગ્યાએ છો? કાયવયના અવાજમાં ચિંતાનો બોજ આવ્યો. એ બે જુવાન ઋચિકના શિષ્યો છે એટલું સમજતા તેમને વાર ન લાગી. એકને એક બે જેટલી સરળ એ વાત હતી. વાડામાં દસ્યુએ કહ્યું, મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા ખુદ રાજા હાજર છે. એ જોઈ તેને જરા નિરાશ થઈ. એના મુખ પરના તંગ ભાવ ઓછા થયા. તેની શ્વાસ ધમણ છાતી જરા શાંત થઈ. ઋષિજી દોડાશે? કાયવયે ઋચિકને હાથ ખેંચી દોડવા માંડ્યું. પરિસ્થિતિની ગંભીરતા કાયવય બરાબર સમજ્યા. દસ્યુઓ અને આર્ય યુવાનો અથડાઈ પડે એ પહેલાં તેઓ બાજી સુધારી લેવા માંગતા હતા. અવસ્થા પાકી છે પણ દોડી શકીશ. ઋચિક પણ દોડવા લાગ્યા. પ્રાણાયામની ટેવને લીધે ઋચિકમાં શ્વાસ ઘૂંટવાની સારી શક્તિ હતી. ભાઈઓ તમે પાછળ આવી પહોંચજો, કાયવયે દોડતા દોડતા આદેશ આપ્યો. તેમના સ્વરમાં સ્વાભાવિક જ ચિંતા હતી. સેંકડો માણસોની દોડના પગલાથી જંગલ ધમધમી ઉઠ્યું. કાયવય અને ઋચિક સૌથી આગળ હતા. કાયવયનું શરીર કસાયેલું હતું, છતાં ઋચિક તેમનું પગલે પગલું દબાવીએ આવતા હતા. તેમનું ચાપલ્ય આશ્ચર્યજનક હતું. થોડી વારમાં કાયવય અને ઋચિક વાડા પાસે આવી પહોંચ્યા. વાડાના ખુલ્લા બારણામાંથી ઋચિકે જોયું તો જમદગ્નિ અને વિશ્વરથ ભીંતથી ઓઠ લઈ ખુલ્લી તલવારે ઊભા હતા. તેમના વાર વિખરાઈ ગયા હતા. તેમના ચહેરા વિકરાળ લાગતા હતા, જેમને હજી મૂછનો દોરો ફૂટ્યો નથી. એવા બે યુવાનો 50-60 દસ્યુઓને ડારતા ઊભા હતા. ઋચિકે બંને કુમારોની આસપાસ દિવ્ય તેજનું વર્તુર જોયું. જાણે માતા ઉષા તેમને પોતાની ગોદમાં લઈ સંરક્ષતા હતા. ભાઈઓ, કાયવયે વાડામાં પ્રવેશતા બૂમ મારી, હથિયાર હેઠા મૂકો. પોતાના રાજાનું ફરમાન સાંભળી દસ્યુએ શસ્ત્ર મૂકી ગોઠણભેર થઈ નમન કર્યું. નિર્વિવાદ આજ્ઞાપાલન દસ્યુ પ્રજાની ખાસિયત હતી. રાજવીના આદેશની અવગણના કરવાનો વિચાર કોઈ દસ્યુ સ્વપ્નમાં પણ કરી ન શકતો. લગભગ એ જ પરે ઋચિકે દોડી જઈ વિશ્વરથને બાત ભીડી લીધી. ઋચિકને પુત્ર જમદગ્નિ કરતા વિશ્વરથ આલિંગનનો પ્રથમ અધિકારી લાગ્યો. વિશ્વરથ અને જમદગ્નિ એક સાથે બોલી ઉઠ્યા, ગુરુજી પિતાજી. એક પરે પહેલાંનું તંગ વાતાવરણ ઉલ્લાસમાં પલટાઈ ગયું. કયાદુને આર્યોને દસ્યુઓ એકાએક ભેગા થઈ ગયા. તેમાં માતાજીની ઈચ્છાનો પડઘો દેખાયો. માતાજીએ કેટલી ઝડપથી ચમત્કાર સર્જ્યો, માનવીને ઘણીવાર પોતાની પ્રાર્થના તરત સંભળાય ત્યારે પણ આશ્ચર્ય થાય છે. એ આશ્ચર્યમાં જે થઈ રહ્યું છે તે સાચું હશે કે નહીં એવી આછી શંકા પણ હોય છે, પણ કયાદુના મનમાં શંકાનું રજ માત્ર સ્થાન જ નહોતું, તેને માતાજીની સર્વોપરી શક્તિમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી.